એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ક્યારે એવો વિચાર આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ ખરાબ નિર્ણયો અને પૈસાના નશાનું જીવતું જાગતું સ્વરૂપ હોય તો કેવું દેખાય?
હા, રસપ્રદ વિચાર છે.
આજે આપણે એક એવી જ નવલકથાની વાત કરવાના છીએ. પુસ્તક છે માર્ટિન એમિસની મની, અ સુસાઇડ નોટ.
અને નામ જ કેટલું સૂચક છે.
બિલકુલ, આ કોઈ સીધી સાદી વાર્તા નથી, પણ 1980ના દાયકાની એ દુનિયા પર, મતલબ પૈસા અને દેખાડા પાછળ પાગલ દુનિયા પર, એક જોરદાર રમૂજી અને સાથે સાથે ડરાવણો કટાક્ષ છે.
સાચી વાત છે, અને એ સમયને સમજવા માટે મને લાગે છે કે લેખકને સમજવા પણ એટલા જ જરૂરી છે.
હા, માર્ટિન એમિસ.
માર્ટિન એમિસ, જેમના પિતા કિંગ્સલે એમિસ, એ પોતે પણ બહુ મોટા ગજાના લેખક હતા, પણ માર્ટિને પોતાની એકદમ અલગ ઓળખ બનાવી.
એમની લખવાની શૈલી વિશે બહુ ચર્ચાઓ થાય છે.
હા, એમની ગદ્ય શૈલી એટલી વિશિષ્ટ હતી કે એને એમિસ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવતી, જાણે કોઈ પ્રોફેસરની બુદ્ધિ અને ગલીના છોકરાની ભાષાનું મિશ્રણ હોય.
અને તમે જે સમયની વાત કરી, 1984, એ થેચર અને રેગનનો જમાનો હતો.
બરાબર. અમેરિકા અને બ્રિટનમાં ચારે બાજુ બસ પૈસો બનાવો, ખર્ચ કરો અને દેખાડવાનો માહોલ હતો. મની એ યુગના લાલચ અને આધ્યાત્મિક ખાલીપાનું એકદમ ક્રૂર ચિત્રણ કરે છે.
તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ઊંડા કરીએ અને જોઈએ કે આ નવલકથાનું મુખ્ય પાત્ર જ્હોન સેલ્ફ આપણને દુનિયા વિશે શું શીખવે છે.
તો મળીએ આ વાર્તાના કેન્દ્રબિંદુને, જ્હોન સેલ્ફ.
જ્હોન સેલ્ફ,
હા, 35 વર્ષનો, લંડનમાં રહેતો એક જાહેરાત ફિલ્મ ડાયરેક્ટર, અને આમ જોવો તો ખૂબ સફળ.
પણ એ સફળતા પાછળ
એ જ તો વાત છે, નૈતિક રીતે સાવ ખાડે ગયેલો. એનું જીવન એટલે અતિશયોક્તિ, જાડો છે, લગભગ હંમેશા દારૂના નશામાં જ હોય, અને એને પોર્ન, ફાસ્ટ ફૂડ અને ખાસ કરીને પૈસા ઉડાવવાનો જબરદસ્ત શોખ છે.
એટલે એ માત્ર ખરાબ આદતોવાળો માણસ નથી, પણ એક ચલતો ફરતો વિનાશ છે એમ કહી શકાય.
બિલકુલ, એવું લાગે છે કે લેખક એના દ્વારા આધુનિક દુનિયાની ઈચ્છાઓનું એક ભિહામણું કાર્ટૂન બનાવી રહ્યા છે. એક એવો માણસ જે પોતાના અંદરના ખાલીપાને બહારની વસ્તુઓથી ભરવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે.
અને વાર્તાની શરૂઆત પણ કંઈક એવી જ રીતે થાય છે.
હા, એ કોશિશમાં જ વાર્તા શરૂ થાય છે. જ્હોન સેલ્ફને એની કારકિર્દીનો સૌથી મોટો મોકો મળે છે.
કયો મોકો?
ન્યૂયોર્કમાં એની પહેલી ફિલ્મ બનાવવાનો. પણ આ સફર એના ઉદ્ધારની નહીં, પણ એના ભવ્ય અને હાસ્યાસ્પદ પતનની ગાથા બની જાય છે.
મને અહીંયા એક વાત બહુ રસપ્રદ લાગે છે, જેનું વર્ણન વારંવાર આવે છે, એના સડી લહેલા દાંત.
હા, સારો મુદ્દો છે.
શું એ માત્ર શારીરિક તકલીફ છે કે પછી એનાથી મોટો કોઈ ઈશારો છે?
ના ના, એ માત્ર શારીરિક તકલીફ નથી, એના સડતા દાંત એના આખા વ્યક્તિત્વના સડાનું પ્રતીક છે. આ પાત્ર આપણને એ સમયના પુરુષોની એક મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે,
જેને મેસ્ક્યુલિનિટી ઇન ક્રાઇસિસ કહેવાય છે.
બરાબર. એટલે કે એક એવો પુરુષ જેની ઓળખ માત્ર પૈસા, દારૂ અને સ્ત્રીઓ પર હક જમાવવા પર ટકેલી હોય, જ્યારે આ બધું જાય ત્યારે એની પાસે પોતાની કોઈ ઓળખ જ નથી બચતી.
ખરેખર. પણ કોઈ વ્યક્તિ આટલી હદે એકલી તો ન પડી શકે. એની આસપાસના લોકો કેવા હશે? એના જીવનના બીજા મોટા ખેલાડીઓ કોણ છે?
જુઓ, સૌથી પહેલા આવે છે ફિલ્ડિંગ ગુડની.
નામ જ કેવું છે.
હા, નામ જ સાંભળો. ન્યૂયોર્કનો એકદમ સ્માર્ટ, આકર્ષક અને સફળ દેખાતો અમેરિકન પ્રોડ્યુસર. જ્હોન જેવો અસ્તવ્યસ્ત, એનાથી બિલકુલ ઉલટો, એકદમ વ્યવસ્થિત અને શાંત. અને એ જ જ્હોનને સફળતાના મોટા મોટા સપના બતાવે છે.
અને એના જીવનમાં સ્ત્રીઓ,
ત્યાં પણ બે અલગ અલગ ધ્રુવ છે. એક તરફ છે સેલિના સ્ટ્રીટ,
લંડનમાં.
હા, લંડનમાં જ્હોનની ખૂબસૂરત પણ લાલચુ પ્રેમિકા. એનો પ્રેમ એવી વસ્તુ છે જેને જ્હોને સતત પૈસાથી ખરીદવી પડે છે. એ જ્હોનના જીવનના દેખાડા અને ખાલીપાનું જીવંત પ્રતીક છે.
અને બીજી તરફ?
બીજી તરફ છે માર્ટિના ટ્વેન. એ ન્યૂયોર્કમાં મળે છે એક બુદ્ધિશાળી અને સંસ્કારી સ્ત્રી.
એનું નામ માર્ક ટ્વેનની યાદ અપાવે છે.
બરાબર. અને એ જ્હોનના પૈસાથી જરાય પ્રભાવિત નથી થતી. એ એને એક અલગ, સાચા જીવનની ઝલક બતાવે છે. પણ જ્હોન એ રસ્તો પકડી શકે એમ નથી.
એક મિનિટ, મતલબ કે આ પાત્રો માત્ર વાર્તાના હિસ્સા નથી, પણ લેખક એમના દ્વારા કોઈ મોટો ઈશારો કરી રહ્યા છે. જેમ કે ફિલ્ડિંગ ગુડની એ માત્ર વિલન નથી.
બિલકુલ. ફિલ્ડિંગ ગુડની એ મૂડીવાદના શિકારી સ્વભાવનું પ્રતીક છે, જે બહારથી ખૂબ આકર્ષક દેખાય છે પણ અંદરથી ખોખલું અને ખતરનાક હોય છે. અને સેલિના અને માર્ટિના એ જ્હોન સામેના બે રસ્તા છે,
એક પતન તરફ અને બીજો ઉદ્ધાર તરફ.
હા, એક ભૌતિકવાદ અને પતન તરફ જાય છે અને બીજો નૈતિક ઉદ્ધારની એક નાનકડી તક આપે છે.
તો આ પાત્રોની વચ્ચે જ્હોન ન્યૂયોર્ક પહોંચે છે એની સોનેરી ટિકિટ લઈને. ત્યાં શું થાય છે?
એનો ભોગવિલાસ ઓછો થાય છે?
ઓછો, ઉલટાનું વધી જાય છે. ન્યૂયોર્ક શહેર એને ડરાવે છે, પોતાની વિશાળતાથી ગળી જાય છે. ત્યાં એ લોર્ડ ગાયલેન્ડ જેવા વિચિત્ર કલાકારો સાથે ફિલ્મ બનાવવાની હાસ્યાસ્પદ કોશિશો કરે છે.
આખી પ્રક્રિયા એક મજાક જેવી લેશે એકદમ. અને ત્યાં જે માર્ટિનાને મળે છે, જે એના જીવનમાં આશાના એક કિરણ જેવી છે,
પણ લાગે છે કે એ કિરણ લાંબો સમય ટકતું નથી.
જરાય નહીં. એનું વર્તન તો સાવ આમ હાથમાંથી જતું રહે છે. ઝઘડા, બેભાન થઈ જવું અને ઉપરથી કોઈના રહસ્યમય ફોન કોલ્સ જે એને સતત ડરાવી રહ્યા છે.
અને અંતે ફિલ્મનું શું થાય છે?
જે ફિલ્મ એની મુક્તિ બનવાની હતી એ જ એની કબર ખોદે છે. ફિલ્મનું બધું ફંડિંગ અચાનક ગાયબ થઈ જાય છે અને પ્રોજેક્ટ પડી ભાંગે છે.
પણ આ બધું આપણે કોના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે? શું કોઈ ત્રીજી વ્યક્તિ આપણને વાર્તા કહી રહી છે કે પછી?
અહીંયા જ લેખકની કમાલ છે. આખી વાર્તા ખુદ જ્હોન સેલ્ફ આપણને કહી રહ્યો છે.
ઓહ, એટલે એ ભરોસાપાત્ર નથી?
બિલકુલ. આપણે દુનિયાને એના નશામાં ધૂત તૂટેલા મનથી જોઈએ છીએ. લેખક આપણને એના માનસિક કેદખાનામાં પૂરી દે છે, જેથી આપણને એના પર ગુસ્સો પણ આવે અને દયા પણ.
અને પછી આવે છે એ આઘાત જે બધું બદલી નાખે છે.
હા, સત્યનો સાક્ષાત્કાર. જ્હોનને ખબર પડે છે કે ફિલ્ડિંગ ગુડની,
જે એનો ભાગીદાર હતો,
એ એક ઠગ છે. આખી ફિલ્મની યોજના જેને લૂંટવા માટે બનાવવામાં આવી હતી. દરેક કરાર નકલી, દરેક વચન જૂઠું. એક જ ઝાટકે જ્હોન બધું ગુમાવી દે છે. પૈસા, કારકિર્દી, ઇજ્જત.
બાપરે, તો એટલે જ આ પુસ્તકનું ઉપશીર્ષક છે અ સુસાઇડ નોટ, આત્મહત્યાની નોંધ.
હા,
આ કોઈ શાબ્દિક આત્મહત્યા નથી, પણ એના વ્યક્તિત્વનું મૃત્યુ છે. એ સેલ્ફ એટલે કે સ્વ જે પૈસા પર બન્યું હતું, એ પૈસા જતા જ મરી ગયું.
બરાબર. આખી નવલકથા એના પતનની કબૂલાત છે, એની આત્મહત્યા નોંધ છે. અને આઘાત અહીં પૂરો નથી થતો,
હજુ પણ કંઈક બાકી છે.
હા, એને એ પણ ખબર પડે છે કે જે માણસને પોતાનો પિતા માનતો હતો એ એના અસલી પિતા નથી. એના અસલી પિતા તો એક હિંસક ગુંડા છે. અંતે એ લંડનના એક ગંદા રૂમમાં કંગાળ અને તૂટેલી હાલતમાં પડ્યો હોય છે.
હા, તો સંપૂર્ણ અંધકાર છે. શું અહીં કોઈ આશાનું કિરણ છે?
એક નાનકડું. બધું ગુમાવ્યા પછી જિંદગીમાં પહેલીવાર એ પૈસા અને દારૂના ધુમ્મસ વગર પોતાના અસલી સ્વનો સામનો કરવા મજબૂર બને છે.
જસ્ટ જ્યારે તમને લાગે કે વાર્તા આનાથી વધુ વિચિત્ર ન થઈ શકે, ત્યારે લેખક પોતે જ વાર્તામાં પ્રવેશે છે. આ કેવી રીતે શક્ય છે?
હસીને, આ એમિસનો સૌથી મોટો અને જાદુઈ પ્રયોગ છે. લેખક માર્ટિન એમિસ વાર્તામાં એક પાત્ર બનીને આવે છે.
શું વાત કરો છો?
હા, જ્હોન સેલ્ફ એને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે કામે રાખે છે. વિચારો, જાણે કોઈ ફિલ્મનો ડિરેક્ટર અચાનક એ જ ફિલ્મમાં એક પાત્ર બનીને હીરો સાથે વાત કરવા લાગે.
અને એમની વાતચીત કેવી હોય છે?
ખૂબ જ રમૂજી. જ્હોન સેલ્ફ ઘણીવાર લેખક માર્ટિન એમિસને પોતાના જીવનના પ્લોટ વિશે ફરિયાદ કરે છે. જાણે એ એક કાલ્પનિક પાત્ર હોય જે પોતાના લેખકથી નારાજ છે.
આ તો અદ્ભુત છે. આની પાછળ લેખકનો હેતુ શું હોઈ શકે?
આને સાહિત્યમાં મેટાફિક્શન કહેવાય છે. લેખક વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની દિવાલ તોડી નાખે છે. એ આપણને પૂછે છે, જ્હોન સેલ્ફની આ દુર્દશા માટે કોણ જવાબદાર છે? હું, જે આ વાર્તા લખી રહ્યો છું, કે પછી ખુદ જ્હોન?
અને આ પ્રશ્ન વાર્તાને એક અલગ જ બૌદ્ધિક સ્તર પર લઈ જાય છે.
બિલકુલ.
મતલબ કે આખી ફિલ્મ, બધા પૈસા, એની સફળતા, બધું જ એક મોટો છળ હતો. આટલા મોટા આઘાત પછી લેખક આપણને શું કહેવા માંગે છે? આ બધી માથાકૂટનો મૂળ સંદેશ શું છે?
જુઓ, સૌથી પહેલો અને સ્પષ્ટ સંદેશ છે પૈસાનો વિનાશક પ્રભાવ. આ દુનિયામાં દરેક સંબંધ એક સોદો છે. પૈસા માણસને એકલો પાડી દે છે અને અંતે એનો જ નાશ કરે છે.
પેલું વાક્ય છે ને, પૈસા એક પ્રકારની કવિતા છે.
હા, અને આ નવલકથા બતાવે છે કે કવિતા કેટલી આકર્ષક પણ જીવલેણ હોઈ શકે છે.
અને પેલી વાત, હું 20મી સદીનો વ્યસની છું. આ વાક્યનો શું અર્થ છે?
એનો અર્થ છે કે માત્ર દારૂ કે સિગારેટનો જ નહીં, પણ એક આખી જીવનશૈલીનો વ્યસની છે. સતત ખરીદી, સતત વપરાશ, સતત ઉત્તેજના,
ઉપભોક્તાવાદી સંસ્કૃતિ.
હા, જે એવી કૃત્રિમ જરૂરિયાતો ઊભી કરે છે જે ક્યારેય પૂરી નથી થતી અને માણસને ખાલીપણાના ચક્કરમાં ફસાવી દે છે.
અને અંતે ઓળખનું સંકટ. એનું નામ જ જ્હોન સેલ્ફ એટલે કે જ્હોન સ્વ છે, પણ એની પાસે પોતાનું કોઈ સ્વ જ નથી.
બરાબર. એ પોતે કહે છે, જ્યારે લોકો મારું નામ જ્હોન સેલ્ફ બોલે છે ત્યારે મારે આસપાસ જોવું પડે છે કે તેઓ કોના વિશે વાત કરી રહ્યા છે.
એની ઓળખ એના બેંક બેલેન્સ અને એણે ખરીદેલી વસ્તુઓ પર ટકેલી છે.
અને જ્યારે આ બધું ગયું ત્યારે એની ઓળખ પણ ખતમ થઈ ગઈ.
આ પુસ્તક વાંચવું એ એક અનુભવ હશે. એક તરફ તમને જ્હોન પર ગુસ્સો આવે અને બીજી તરફ એની હાલત પર દયા.
ચોક્કસ. એમિસ આપણને એક એવા પાત્રના મનમાં કેદ કરી દે છે જેને આપણે વાસ્તવિક જીવનમાં મળવાનું પણ પસંદ ન કરીએ, અને આમ કરીને એ આપણને આપણા સમાજની કેટલીક કડવી વાસ્તવિકતાઓનો સામનો કરવા મજબૂર કરે છે.
એટલે જ કદાચ 1984માં લખાયેલી હોવા છતાં આ નવલકથા આજે પણ એટલી સુસંગત લાગે છે,
ખાસ કરીને આજના સોશિયલ મીડિયા અને દેખાડાના યુગમાં.
બિલકુલ. આ નવલકથા આજે પણ આપણા માટે એક અરીસો છે.
હા, જે આપણને એ સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આપણી પોતાની ઓળખ, આપણું સેલ્ફ, આપણે ખરીદેલી વસ્તુઓ અને આપણે દુનિયાને બતાવેલી છબીથી કેટલી બનેલી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.